તો હિંસા લાગે જ છે, પણ જેઓ નીચી દ્રષ્ટિ રાખી ઉપયોગની જાગૃતિપૂર્વક ચાલે છે, છતાં શરીરની અસ્થિરતાને લઈને જીવની વિરાધના થઈ જાય તો પણ યત્નાપૂર્વક ચાલનારને પ્રવૃત્તિ કરનારને કર્મનો બંધ થતો નથી. કેમ કે તે પોતાની જાગૃતિનો ઉપયોગ બીજાને નુકસાન ન થાય તેવી લાગણીપૂર્વક કરી રહ્યો છે. જેમ આસક્તિ વિનાને વસ્તુનો સંગ્રહ કર્મબંધનું કારણ થતો નથી, તેમ પ્રમાદનો ત્યાગ કરનારને મારવાની લાગણી વિના કર્મનો બંધ થતો નથી. ઉપયોગપૂર્વક જે યત્નાપૂર્વક બધી વસ્તુ કરે છે, ચાલે છે કે ગમે તે પોતે વર્તે છે યત્નાપૂર્વક, એને હિંસા નથી થતી. પણ જે જીવોની દરકાર રાખ્યા વગર અને અયાતના એ પ્રવૃત્તિ કરે છે, એનાથી જીવો મરે કે ન મરે તોય એને દોષ તો લાગે જ છે એનો. એને ને જાગૃતિપૂર્વક ચાલે છે, છતાં શરીરની અસ્થિરતાને લીધે જો કંઈ હિંસા થાય છે તો એને હિંસા લાગતી નથી, કારણ કે બીજા નુકસાન ન થાય એવી લાગણીપૂર્વક કરી રહ્યા છે. ઉપયોગપૂર્વક બધી વસ્તુ કરે છે એટલે એને કરવો બંધ થતો નથી. ને પ્રમાદનો ત્યાગ કરનારને મારવાની લાગણી વિના કરવાનો બંધ થતો નથી. મારવાની લાગણી હોય તો જ કરવો બંધ થાય, નકર કરવો બંધ ન થાય.
કયા સૂત્રમાં કહ્યું છે
પ્રમાદમાં?
કયા સૂત્રમાં કહ્યું છે કે એને ન થાય? ગાથા બોલો,
યાદ કરાવો એટલે બોલો
બોલો. તમને તો ગાથા મોઢે હતી ને?
હા, યાદ કરાવો એટલે બોલો.
જયમ ચરે જાગૃતિ વિના કરે તો
લાગે છે
કર્મ બાંધે છે,
બાંધે છે, ન મળે તો બાંધે
છે. એટલે કર્મ બંધ ના પાંચ કારણ માં એક કારણ કયું?
પ્રમાદ.
તો પ્રમાદ હોય તો કર્મ બંધાય જ છે, ક્રિયા થાય કે
ન થાય,
ન થાય. અને પ્રમાદ ન હોય અને જાગૃતિ હોય તો ક્રિયા થાય કે ન થાય પણ કર્મ બંધાતા
નથી.
પ્રમાદને શ્રી તીર્થંકર કર્મ કહે છે. શાસ્ત્ર વચન કૃપાળુ દેવે આવી રીતે મૂક્યું છે પત્રમાં. તો આ એક સરસ મજાની જૈન દર્શનની આખી, કારણ કે જગત તો પોતાની મેળે ચાલે જ છે. જગતના એક એક દ્રવ્ય, એક એક પદાર્થ પોતપોતાના સ્વભાવની અંદર પરિણમન કર્યા જ કરે છે. તો જગતના જીવોના જન્મ મરણ તો એની મેળે થયા જ કરે છે, એને સુખ દુઃખ પણ એની મેળે મળ્યા જ કરે છે. તો હવે એમાં આ તો મારા થકી ન થાય એટલું જ જોવાનું છે.
જાગૃતિ રાખવાની, ઉપયોગ રાખવાનો.
કરવાનું શું છે?
જાગૃતિ ઉપયોગ.
મારા થકી, મારા કોઈ પણ પ્રકારના સુખને કારણે, મારે ખાવું છે, મારે પીવું છે, મારે આમ છે તેમને કારણે, તો જાગૃતિપૂર્વક કરે તો ત્યારે કોઈ જીવની વિરાધના ન થાય એટલી એની જાગૃતિ હોય. તો એની જે કંઈ ક્રિયા છે, બધાની ક્રિયા તો ચાલે જ છે, અન્ય જીવોની પણ ક્રિયા તો ચાલે જ છે, અન્ય પદાર્થની પણ. માત્ર એટલું છે કે અહીંયા જાગૃતિની હોવી એટલે કહ્યું કે પદાર્થનું હોવું એ પણ કર્મબંધનું કારણ નથી, પણ આસક્તિ એ કર્મબંધનું કારણ છે. આસક્તિ વિનાને વસ્તુનો સંગ્રહ કર્મબંધનું કારણ થતો નથી, તેમ પ્રમાદનો ત્યાગ કરનારને મારવાની લાગણી વિના કર્મનો બંધ થતો નથી. આત્માનું જે કંઈ કહીએ ક્રિયાત્મકપણું, સક્રિયતા, એ શેમાં છે? આત્માનું સ્વરૂપ શેમાં છે? ભાવમાં.
ભાવમાં જ. ભાવ.
તો આત્મા ભાવથી સક્રિય છે કે અક્રિય?
ભાવથી સક્રિય છે.
આત્મા ભાવથી જો જાગૃત હોય તો એને દોષ બંધ થતો નથી, પણ પોતે ચૈતન્ય છે અને ચૈતન્યપણાનું પોતાને ભાન નથી અને જડની જેમ વર્તે છે. વર્તના કેવી થાય છે? જડની જેમ વર્તે છે. જડને બીજા કોઈ પદાર્થનો ખ્યાલ હોય ન હોય તો એમ આને નથી, તો બેમાં ફરક શું? તો આ ચેતન દ્રવ્ય છે, ઉપયોગ એનું લક્ષણ છે, જીવનું લક્ષણ ઉપયોગ, અને એ ઉપયોગ કરતો નથી. એના વ્યવહારમાં, એના વર્તનમાં પરજીવ પ્રત્યે, પરદ્રવ્ય પ્રત્યે એ ઉપયોગને જાગૃત રાખતો નથી. પ્રમાદ એટલે અજાગૃતિ કેળવે છે, અને એને કારણે થતી વિરાધના છે. એ વિરાધના એને દોષનું કારણ છે. ખ્યાલ પડે છે કે નહીં? આગળ આ જે શરીર મળ્યું છે એ સંગ્રહ છે, અને દેહ ઉપરની મમતા છૂટી જાય, આસક્તિ છૂટી જાય, પણ શરીર તો કાંઈ છૂટી શકતું નથી. કેમ કે એ શેને કારણે છે? કર્મબંધને કારણે. તો કર્મબંધ છે પણ આત્માનો બંધ નથી એની સાથે. બધો જ, એ બધા પદાર્થો આપણે લઈએ છીએ, એ પદાર્થોની અંદર એક આપણું આસક્તિ બળ, અને બીજું આપણી ઈચ્છા ન હોય તો આ બધો છે સંગ્રહ. આ સંયોગ છે આપણો, આ બધો સંયોગ છે એ આપણે આપણી ઈચ્છાથી છે કે ઉદયથી છે? વિચારો, બે રીતે છે. પણ અત્યારે શું બને છે કે આપણી ઈચ્છાથી જ છે, એટલે છે એટલો ઓછો લાગે છે. અને જ્યારે આપણને સંસારના સ્વરૂપનું જ્ઞાન થાય ત્યારે આ બધો સંગ્રહ હોય એમાં આપણી ઈચ્છા કેટલી? ઈચ્છાનો નાશ થાય, વસ્તુ ઊભી રહે. એમ ચક્રવર્તીને એના રાજપાટ છે, પણ એની સાથે એની આસક્તિ નથી. જો આસક્તિ ન હોય તો એનો ઉદય પૂરો થતાં છૂટતા વાર કેટલી? અને છૂટે તો શું પરિણામ થાય? કયા પરિણામ થાય? વિરક્તિના પરિણામ થાય. અને આસક્તિ હોય એને છૂટે તો આર્ત ધ્યાન થાય, રૌદ્ર ધ્યાન થાય, માઠા પરિણામ થાય, કષાય પરિણામ થાય, વિભાવ પરિણામ થાય, વિકાર પરિણામ થાય, ક્લેશ સંકલેશના પરિણામ થાય, રાગ અને દ્વેષ થાય, વેર અને ખુન્નસ થાય. શું કામ? પદાર્થ છૂટી ગયો પણ આસક્તિ છે માટે એ સહન થતું. હવે પદાર્થ છે અને આસક્તિ નથી. એટલે દાન આપવાની એ આત્માની પોતાની ભાવના થઈ, મારે એક સુકૃત કરવું છે. એટલે એને આસક્તિ જો એકવાર છોડી દઈએ તો એ વસ્તુનો ત્યાગ વિરક્તિ સાથે થાય. નહીં તો ત્યાગ થાય પણ વિરક્તિ ન હોય તો બીજું પાછું કસાય, એટલે માન કસાય ઊભો થાય, નામ કસાય ઉત્પન્ન થાય કે ભાઈ મારું નામ રહેવું જોઈએ, મારું ઓબ્લિગેશન રહેવું જોઈએ, મને એને મારો આભાર માનવો જોઈએ, મારું બહુમાન કરવું જોઈએ. કારણ શું? કે એણે ત્યાગ કર્યો છે, એમાં વિરક્તિ નથી, આસક્તિ છે જ. હા, થયો. આસક્તિ વિનાનો હોય તો સંગ્રહ કરતો જ નથી. એ કરતો જ નથી. અને છે કેવી રીતે હોય? તમારો પ્રશ્ન એ છે કે આસક્તિ વિના સંગ્રહ કેવી રીતે હોય? ઉદયથી હોય, એમને માયલા જ કરે. તમે કોઈને કોઈ, તમે ન ધાર્યું હોય એથી લાભ તમને મળ્યા જ કરે, વસ્તુ આવ્યા જ કરે. તમે નથી કોઈ પ્રયત્ન કર્યો નથી, એની માટેની કોઈ ઈચ્છા નથી, કોઈ તમારો એ દિશામાં પુરુષાર્થ, અને છતાં વસ્તુની પ્રાપ્તિ થયા કરતી હોય. અને એ થાય તો એના પ્રત્યે તમારું પછીનો ભાગ છે કે હવે મમત્વ થાય છે કે આપણે ઉપેક્ષા જે છે એ ભલે આવ્યું તો ભલે રહ્યું, અને જવું હશે ત્યારે બસ જાતું જાતું જવા દો. આવ્યું તો ખ્યાલ આવે છે. આસક્તિ પદાર્થ સાથેનું જોડાણ, એક હોવું અને એક ન હોવું. પદાર્થનું હોવું છતાં આસક્તિ નહીં, ન હોવા છતાં આસક્તિ હોય, એ મનના પરિણામ છે અથવા આત્માના પરિણામ છે. અને આસક્તિ એ આત્માનો વિભાવ પરિણામ છે, સ્વભાવ પરિણામ નથી. સ્વભાવ વિરક્તિ છે કે કોઈ મારું નથી, એક પણ જગતનું પરમાણુ મારું નથી. હું કોઈ પણ વસ્તુનો પદાર્થનો માલિક થઈ શકતો નથી. આ એની સ્પષ્ટ ભાવના છે, આ એની આત્માનો ભાવ આ છે, પરિણતિ આ છે. એ પરિણતિની અંદર મમત્વનો ભાવ થયો, એ વિભાવ થયો કે સ્વભાવ થયો? વિભાવ થયો. મારું કોઈએ ન લઈ જવું જોઈએ એ વિકાર થયો કે સ્વભાવ થયો? એક તો તારું છે નહીં, એને પાછું માયનું, અને માયના પછી પાછો ચડ્યો કે કોઈએ હાથ લગાવવો, તો એ વિકાર છે. વિભાવ, વિકાર, અને એમાંથી જ આ બધા નિકૃષ્ટ પરિણામ. જ્ઞાનીઓએ કીધું છે કે જે સંબંધ પદાર્થ સાથેના હોય એથી વધારે, એને કેવા પરિણામ કીધા? નિર્ધ્વંસ પરિણામ. સ્વજન પરિજન આપણા છે એ કર્મસંયોગે છે કે આપણી ઈચ્છાથી છે? આપણી ઈચ્છાથી તો આપણા મા બાપે નથી. તો કોઈને પોતાના બાપે ગમે નહીં, પછી ચોઈસ જ કરે કયો હોવો જોઈએ. આખો જગતનો જે વસ્તુ પરિણમન જગત છે ને, એ બહુ જ વ્યવસ્થિત છે. આખું જગત વ્યવસ્થિત છે. જગતના અનંત પદાર્થો, જડ અને ચેતન, વ્યવસ્થિત પોતાના પરિણામ સ્વભાવ પ્રમાણે જ ચાલ્યા કરે છે. અને એ ચાલ્યા કરે, અને એમાં જો જીવ જેને બરોબર જાણીને જુએ, જ્ઞાતાને દ્રષ્ટા, તો એ જીવ જગતમાં નિરાળો જ છે, જગતમાં છે એ જોયા કરે છે. એને કોઈ બંધ કે નિવૃત્તિનો પ્રશ્ન ઉપસ્થિત થતો. આ બંધ અને મોક્ષ ક્યાંથી આવ્યું? અહંભાવ અને મમત્વ. એને જાગૃત દશાને બદલે સ્વપ્ન દશા કીધી. સ્વપ્ન દશા એટલે ભ્રાંતિ, જે પોતાનું નથી એમાં મમત્વ થવું, એમાં ઈચ્છા ઉત્પન્ન થવી, અને એ ઈચ્છા જેમ જેમ આગળ વધે એમ એ વાસના થાય, તૃષ્ણા થાય, અને કદી પૂર્તિ ન થાય, એની કામના થાય. આખા જગતનું, ત્રણ લોકનું સામ્રાજ્ય મળે તો એને કામનાની પૂર્તિ. મેરુ પર્વત જેટલા સોના રૂપાના ઢગલા એના આંગણે થાય તો એને કોઈ દિવસ તૃપ્તિ થાય જ નહીં. કેમ કે હવે વિકારનું પરિણામ એટલું બધું આવી ગયું છે, ખોટું અજ્ઞાન ભૂળ એટલો જ સ્વપ્ન દશામાં છે. પણ જેવી જાગૃતિ આવે કે આખું જગત છે, બરાબર છે, શું મારે તો જોવાનું છે, હું એની અંદરનો એક ભાગ છું, આખું જગત વ્યવસ્થિત છે, અનંતા અનંત જળ અને ચેતન પદાર્થો પોતપોતાની રીતે પરિણમન કર્યા છે. કૃપાળુ દેવે એક શબ્દમાં કીધું કે દેખત બોલી, જોયું ને ભૂલી લો. એને હુંપણાની જાગૃતિ સાથે જોયું નહીં, પણ માલિકપણાની જાગૃતિ સાથે જોવાનો પ્રયત્ન કર્યો. એટલે જે જોયું એને કાં ઈષ્ટ લાગ્યું અને કાં અનિષ્ટ લાગ્યું, કાં એમાં રતિભાવ થયો અને કાં એમાં અરતિભાવ થયો, કાં એમાં પ્રીતિ થઈ કાં એમાં અપ્રીતિ થઈ, કાં એના પ્રત્યે ગમો થયો કાં એના પ્રત્યે, ક્યાંય એ વિભાવથી રહિત નથી. તો જ્ઞાની તો કહે છે કે તું કેવળ જ્ઞાતા છો, તું કેવળ જ્ઞાયક છો. આત્માનો ગુણ જ્ઞાયકતાનો છે, તું જ્ઞાયક છો. બધી જ પરિસ્થિતિનો તું માત્ર જાણકાર છો, આખા લોકાલોકનો જાણકાર છો. જગતનું કોઈ જ્ઞેય તારાથી અજ્ઞાત નથી, તું જાણ એમાં શું હતું. પરંતુ આગળ નહીં વધ, આગળ ક્યારે વધે છે કે જાણનાર જ્યારે પોતામાં હું પણ ઉત્પન્ન કરે છે અથવા થાય છે, એટલે તરત જ વિભાવની પરિણતિ થાય છે. આપણને કઈ કોઈને આપણે બતાવીએ કે જો આ છે, સરસ મજાનો દાગીનો આવ્યો છે અથવા વસ્તુ આવી છે, કેવી છે, તો એ જુએ બરોબર છે. પણ જરાક એને એ પોતાના અભિપ્રાયનું હું પણ આવે પછી શું કે, આમ બરોબર છે પણ કલરમાં સેજ એને જોતી નથી. એમાં આવી વસ્તુ વેરાવામાં વધારે હોય, કોઈ સાડી જોયું, કોઈ દાગીનો જોયો, કોઈ દેવાનું તો નથી આપણને, કાંઈ કોઈ દાગીનો દઈ દેવાનો છે. એ કે આ સરસ કરાવ્યું તો બહુ સારો કર્યો, વાત પૂરી થઈ ગઈ ના, પછી એમાં અભિપ્રાય આપે. કે આમાંથી જો કામ થોડુંક કર્યું હોત ને તો બહુ સરસ લાગે. થયું શું? જોડાયો ને. આમ જગતની અંદર જીવ અને જોડાવામાં અભિપ્રાય આપવાનો ભાવ એ હું પણ છું, અહંભાવ છે. મને એના વિશે કંઈ પણ પ્રકારની ઈષ્ટ અનિષ્ટની બુદ્ધિ થવી, પ્રીતિ અપ્રીતિની લાગણી થવી, એ મારો સૂક્ષ્મ અહંભાવ છે. હું આત્મા તરીકે તો જોનારો જ છું, એથી આગળ નથી. પછી આગળ શું કામ વિચાર કર્યો? ત્યારે આગળ જ્યારે મેં આપ્યું ત્યારે મારા મનની અંદર હું મનુભાઈ છું, હું વસંતભાઈ છું, આ જાગૃત થઈ જ ગયું. જે પર્યાય છે એ પર્યાયની જાગૃતિ આવી, સ્વરૂપની નહીં. સ્વરૂપની હતી ત્યાં સુધી જોવાનું હતું, પછી એમ થયું કે હું જોનાર તો હું, હું કોણ? આ જે પર્યાય છે દેહની નામરૂપ પર્યાય છે તે. અને કોઈને કહેશે કે આને આને ખબર નથી પડતી, અથવા તો આનો અભિપ્રાય હતો, અથવા એ ઘણા એ તો આપણા અભિપ્રાય માટે જ બતાવે ને આપણને, કેમ શું નહીં. અને તે સમયે એ તમને એટલે આપણને આત્મા તરીકે કહે છે, કયા તરીકે કહે છે? આપણું વ્યક્તિત્વ જે છે કર્મનું એના તરફ, એટલે તરત કહે છે કે ઓહો આમ છે. બસ આ આ શૃંખલા તૂટતી જ નથી. ક્યારે એવો સમય આવતો નથી કે હું કેવળ જ્ઞાતા, હું કેવળ જ્ઞાતા, ભલે એક સેકન્ડ, કેટલી એક પળ ધ્યાનની એક પળ કે હું આત્મા, હું શુદ્ધ ચૈતન્ય, હું કેવળ જ્ઞાતા, હું કેવળ દ્રષ્ટા, હું સાક્ષી કરતા, હું બધું કરું છું એને સાક્ષી છું. આપણે એમ થાય કે આવી વાત ક્યાંથી આવે, હું અખાઉ પીવું બધું કરું ને હું કરતા નહીં, અકરતા અકરતા નહીં, તું સાક્ષી કરતા, એટલે બધું જ કરવા છતાં તું એનો સાક્ષી, તું સાક્ષી કરતા અને જ્ઞાયક, કે હું તો બધું જાણું છું, ખાઉં છું એ હું જાણું છું, હું વાંચું છું એ પણ હું જાણું છું, હું બોલું છું એ પણ હું જાણું છું. સાચો વક્તા તો પોતે બોલતો હોય એનો એ શ્રોતા હોય, કારણ કે જે ભાવનું પરિણામ થાય છે જ્ઞાનીઓના વાણી ઉપરથી, એને એમ થાય કે ઓહો આવી વસ્તુ છે, એ બોલતો નથી એ સાંભળે છે, અને એ શબ્દોના ભાવ છે એ પ્રદર્શિત થતા જાય છે. એમાં એ માત્ર માધ્યમ બન્યો છે, એને બીજું કાંઈ કરવાનું નથી. અને જે કંઈ બીજું કાંઈ કરવા જાય, જેના ભાષણની અંદર કલાકની અંદર હજાર વાર હું 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 અને મેં આ કર્યું ને હું આ બધું જાણું છું, એ સમજી લેવું કે વક્તા છે એ શ્રોતા નથી, એ આપણને સંભળાવવા જ બોલ્યા કરે છે. એની વાતની અંદર બધી વાત આવે તેમ કે આ હું જાણું જ, પાછું મને તો આ બધી ખબર છે, અને અમે બધું જોયું છે, અમે બધું સાંભળ્યું છે, અમે આમ કરતા હતા. જોજો સાંભળજો, કોકના ભાષણો જ્યારે ટેપ સાંભળતા હોય ને જરા ધ્યાનથી, આપણને તો સાંભળતાય નથી આવડતું, સાંભળ્યું તો ખબર પડે ને કે આનું હું પણ તો ગયું નથી આ બોલનારાનું, આ ક્યાં જ્ઞાનીના વચન બોલે છે, આ તો જ્ઞાનીના વચનના આધાર ઉપર પોતાનો અભિપ્રાય કહે છે. ક્યાંથી ભેગું થાય આમાં? અપૂર્વ વાણી શબ્દ પકડાતો નથી આપણને, કે વાણીનો બોલનાર પોતે નથી, એ એનો શ્રોતા છે. કારણ કે જો આ વાંચન, આ વાંચન સ્વાધ્યાય નથી તો મારે કંઈ કહેવાનું નથી, મારે કંઈ કહેવાનું નથી. એટલે હદ સુધી એ તત્વ સાથે સ્વાધ્યાય સાથે છે, આ સાચી અપૂર્વ વાણી કહેવાય છે. પણ આપણે સાંભળવામાં પણ આપણો ઉપયોગ હોતો નથી, અને આપણને ઘણીવાર હું પણ સાંભળીને મજા આવે છે, એટલે આપણે જોરદાર તાલી પાડે. જોજો જ્યારે તાલી પડે ત્યારે તમે પોઈન્ટ નોંધ કરજો કે કયા પોઈન્ટ ઉપર તાલી પડી, આપણો નહીં અને એનો અહમ હોય નહીં સાંભળીને કે મેં અમે આ તમે આમ કહ્યું અમે તમારું કલ્યાણ કરી જ નાખશું, જોજો તાલી ઉપડશે. ઓલાનો અહમ ઉછળો છે અને આને ગમ્યું છે, તાલી પડી છે. આપણને ખ્યાલ નથી આવતો કેમ કે આપણને સાંભળતા પણ, આપણે શ્રોતા તરીકે નથી સાંભળતા. જ્ઞાતા દ્રષ્ટા કેવળ જ્ઞાયક, અરે હું તો બહુ જ સાંભળું છું તો પણ કેવળ જ્ઞાયક સાંભળું છું, શું કહે છે અને મારે તો નિર્દોષ બોધ સાંભળવો છે, કોઈના પ્રશંસાના ગાણા સાંભળવા. આ મુમુક્ષુ, આ સાચો શિષ્ય, આ સાચો શિષ્ય જિજ્ઞાસુ. જિજ્ઞાસુને તત્વની જિજ્ઞાસા છે કે વ્યક્તિની જિજ્ઞાસા છે? એને જિજ્ઞાસા છે નહીં. તો આજે જોજો એટલી બધી જિજ્ઞાસા, એ પછી ક્યાં ગયા હતા, એણે શું કર્યું હતું, એણે શું કીધું, ઓલાએ શું કીધું, પછી શું થયું. વ્યક્તિની મહત્તા ઉપર લક્ષ્ય આપણું 10માંથી 9% હોય તત્વની જિજ્ઞાસાનો હોય. કેમ કે તત્વ ક્યાં સમજવું છે આપણે? તત્વ સમજવું નથી એટલે આપણી પોતાની ક્ષમતા નથી. એટલે કૃપણદેવ કહે છે કે જ્યાં સુધી જિજ્ઞાસુપણું આવે નહીં, આવી દશા ન આવે ત્યાં સુધી બોધ ગમે તેવો હોય તો થાય શું ભાઈ, તને બોધનું પરિણામ થાય શું? બહુ મહત્વની વાત છે, જીલનાર કોણ છે? કેનાર તો ગૌણ છે, જીંદાની પાત્રતા નથી. તો કેનાર ભલે ને તીર્થંકર હોય. કૃપાળુદેવે કહ્યું સૌભાગભાઈને કે તમે મુનિને સમજાવવાની કડાકૂટમાં પડોમાં, એમની સ્થિતિ એવી છે કે સાક્ષાત તીર્થંકરનું વચન એને ઉપકારી થશે એમ નહીં, કેમ કે એવી પ્રવૃત્તિમાં પડ્યા છે કે જેથી કરીને આત્મકલ્યાણ કરશે નહીં. શું વાંધો હતો, મુનિ હશે પણ નહીં, ભૂમિકા સ્વસ્થ નથી. ભૂમિકા મુમુક્ષુની જોઈ, ભૂમિકા જિજ્ઞાસુની જોઈ, ભૂમિકા આત્માર્થીની જોઈ, ભૂમિકા શિષ્યની જોઈ. એ વિના ગુરુ ગુરુ બધું નકામું જ છે, એ બધી ખોટી વાત છે, અધર એન્ડ છે. પેલા આ એન્ડ પકડો કે હું સાચો મુમુક્ષુ કેમ બનું, સાચો સાધક કેમ થાઉં, મારી જિજ્ઞાસુ હું કેમ બનું, મને તત્વની જિજ્ઞાસા છે. અને શિષ્યનો દરેક જગ્યાએ પ્રારંભ થયો છે, એણે તત્વની જાણકારી માગી છે, એને ગુરુનું ઓળખાણ નથી માગ્યું. પ્રભુ તમે ક્યાં હતા ને શું કરતા હતા, અને અહીંયા હતા તો બહુ મજા આવી ગઈ, એને કાંઈ રસ નથી. ઉપનિષદનો શિષ્ય જુઓ, ગીતાનો શિષ્ય જુઓ, આત્મસિદ્ધિનો શિષ્ય જુઓ, જ્યાં જ્યાં અષ્ટાવક્ર ગીતાની અંદર શિષ્ય જુઓ, એણે પ્રશ્ન કર્યા છે. એ પછી જનકનો સંવાદ હોય, એ પછી અષ્ટાવક્રનો સંવાદ હોય, એ શુકદેવજીનો સંવાદ હોય, એની સામે પરીક્ષિત હોય, વાત તત્વો સિવાય ક્યાંય નથી. અને આપણે એટલા નીચા ઉતરી જાય છે, આપણે ખ્યાલ નથી આવતો કે આપણે વાત વ્યક્તિ સિવાય આપણે ઉપર ઉઠી શકતા નથી. ઘણું અંતર પડી જાય છે. યુગ આગળ વધ્યો છે, બુદ્ધિ આગળ વધી છે, સાધનો આગળ વધ્યા છે જ્ઞાન પ્રાપ્તિના, પણ જ્ઞાન પ્રાપ્તિની આપણી ક્ષમતા જે છે, આપણી સમજ જે છે, એ નબળી પડી છે. મૂળ વસ્તુ જે પકડવી જોઈએ તે પકડાતી નથી, અને ઇઝી વેમાં આપણે ચાલ્યા જાય છે. માણસની આ સ્વાભાવિક પ્રકૃતિ છે કે એ અનેક વિકલ્પ એની પાસે હોય તો કયો પસંદ કરે? ઇઝી. ઇઝી એટલે જેમાં એને પોતાનો કાંઈ ક્ષમતાનો ઉપયોગ ન કરવો પડે એને ઇઝી કહેવાય. કે આ રસ્તો બહુ સારો છે, આંધળો ચાલ્યો જાય, એટલે તારે આંધળે અંધ તરીકે જ તારી ગણતરી એ જ છે ને, કે જાગૃત નથી રહેવું, કે પગથિયા ચડવા પડે, ક્યાંક ઠેકવું પડે, ક્યાંક ખડો આવશે, ક્યાંક જોવું પડશે, ક્યાંક તારવીને ચાલવું પડશે, ના એવું નહીં. ઇઝી. એમ પરમાર્થ માર્ગની અંદર પણ ઇઝી, મારે મારી રીતે જાગૃત રહીને આ માર્ગમાં ચાલવું છે. અહીંયા બહુ સરસ વાત છે, પ્રમાદ. અરે તું ક્રિયા કર કે ન કર, પ્રમાદ એ જ કર્મનો બંધ છે. આગળ.
સર્પ જેમ કાચડીનો ત્યાગ કરે છે પણ વિષનો ત્યાગ કરતો નથી, તેમ પ્રમાદી મનુષ્ય ઉપરથી બહારનો પરિગ્રહ ત્યાગી દે છે પણ રાગ દ્વેષાદી અંતર્ગ્રંથિનો ત્યાગ કરતો નથી, તેથી તેનો બહારનો ત્યાગ કર્મની નિર્જરા અર્થે થતો નથી. અંતરની શુદ્ધિ થયા વિના બહારની શુદ્ધિ વિશ્વાસ કરવા યોગ્ય નથી. અંતરની શુદ્ધિ હોય તો જ બહારની શુદ્ધિની કિંમત છે. બહારથી બંગલા ઘણા ધોળા હોય છે પણ અંતરની મલિનતાને લીધે અનેક માછલાઓને મારે છે. તેનું મલિન ધ્યાન તેના નાશનું અધોગતિનું કારણ થાય છે. જે યોગી છ જીવની કાયાના જીવોના રક્ષણ કરવામાં પ્રમાદી બને છે તે યોગી તેના પ્રમાદને લીધે બંધાય છે. કમળો જેમ પાણીમાં રહેવા છતાં નિર્લેપ રહી શકે છે તેમ અપ્રમત યોગી અપ્રમાદી જીવ ઉપયોગની જાગૃતિને લીધે બંધાતો લેપાતો નથી.
બસ સમજાવો.
સર્પ જેમ કાચડીનો ત્યાગ કરે છે અને વિષનો ત્યાગ નથી કરતો નથી તેમ પ્રમાદી મનુષ્ય ઉપરથી બહારનો પરિગ્રહ ત્યાગી દે છે અને રાગદ્વેષાદી અંતરગ્રંથિનો ત્યાગ કરતો નથી. તેને બહારનો ત્યાગ કર્મની નિર્જરા અર્થે થતો નથી.
આ ત્યાગ કરવા છતાં કર્મની નિર્જરા થતી
થતી
કેમ નથી થતી?
અંતરની શુદ્ધિ
કે કાચડી છોડી દીધી અને વિષ ઝેર તો એમ પદાર્થ છોડી દીધો પણ પદાર્થની આસક્તિ રાખી તો મોટું દાન કર્યું. કેટલાયને આ આપ્યું ને તે આપ્યું, હું તો ગમે તેના મદદ બધું કર્યું પણ રાગ દ્વેષ છોડ્યા નહીં, ગ્રંથિ છૂટતી નથી. એટલે એનો આ બાહ્ય ત્યાગ, એટલો બધો બાહ્ય ત્યાગ, આમ એટલો બધો ધર્મીના બધા હોય, આમ જાતો હોય તો આમ કોઈને આમ દેતો જાય ને કરતો જાય ને, ખિસ્સામાં રાખ્યા હોય ચણા રાખ્યા હોય તો ચણ નાખતો જાય ને, કૂતરાને પડીકું નાખે બિસ્કિટનું ને બધું કર્યા કરે. એ બહારની ક્રિયા એની કર્મની નિર્જરાનું કારણ બનતી નથી. કારણ તો કે રાગ દ્વેષ. ગયા મુનિ પાસે, પૂછ્યું શું છે કે સાહેબ શું કરું, તબિયત એટલી બધી નરમ છે શું છે? હવે ડાયાબિટીસનો ભોગ થયા છે એટલે ઘણી ઘણી તકલીફો થાય છે, એને કારણે સાધના માર્ગમાં પણ ચોવિયારે ન થઈ શકે, એટલું બધું પ્રમાણ વધારે હોય તો એ પણ ન થાય. ગુરુએ કીધું કે શરીરમાં સુગરનું પ્રમાણ વધારે છે એની ચિંતા નહીં કરતા, પણ રાગદ્વેષનું પ્રમાણ વધારે છે એ જોજો. જીવનની અંદર વાણીમાં તીખાશ છે એનું શું, વ્યવહારમાં ખારાશ છે એનું શું, બ્લડમાં ભલે સુગર રહી રહેવા દો, એની પ્રકૃતિ થઈ ગઈ થવા દો, બીજું શું કરવું, પણ એથી કરીને વાણીની નિર્મળતા જવી જોઈએ, વ્યવહારની અંદર કંઈક ખારાશ આવવી કડવાશ આવવી જોઈએ, વ્યવહારમાં કડવાશ વાણીમાં તીખાશ અને સ્યુગર સ્યુગર મેંડો છો. તો આ મહત્વની વસ્તુ છે કે બાહ્ય ત્યાગ ગમે તેટલો કરે છે એ ત્યાગ એની કર્મની નિર્જરા અર્થે થતો નથી, કારણ કે અંતરની. બેન બોલો છો, તમે જ વાંચો છો. કેમ કે અંતરની શુદ્ધિ કર્યા વિના બહારની શુદ્ધિ વિશ્વાસ કરવા યોગ્ય, પહેલા શું કરવાનું છે? અંતરની શુદ્ધિ એટલે ભાવની શુદ્ધિ, શરીરની શુદ્ધિની વાત નથી. અંતરની શુદ્ધિ એટલે લે આવડો નેતિકર્મ કરો, ધોતી આખું ગળી જાય અને પછી આમ કાઢે, મોઢામાંથી નાખે નાકમાંથી કાઢે, આ શુદ્ધિ કરવાનું, એ આ કોઈ ભૌતિક શૌચની વાત નથી. અંતરની શુદ્ધિ એ તો નિત્ર એમ કે સર આખા શરીરની અંદર આપણે આ પિચકારી લઈએ ને આ કરીએ કે બધું શુદ્ધિ થાય, એ શુદ્ધિની વાત, એ ભૌતિક શુદ્ધિની વાત નથી. અંતરની શુદ્ધિની વાત છે ત્યારે અંતર કહેતા અંતરમાં બિરાજમાન એવું ચૈતન્ય છે જે અનંત ગુણોથી ભરપૂર છે, એના ગુણો અત્યારે આવૃત થયા છે, એની શુદ્ધિ કરવાની છે, ભાવશુદ્ધિ. જે ઔદયિક ભાવમાં જીવ છે એને પરમ પારણિમ ભાવમાં લાવવો છે, એ ન આવે કદાચ સીધે સીધો તો એને ઉપસમમાં લાવવો છે, કે ઉદય આકરો આવ્યો છે પણ ઉપસમ મારો ભાવ છે, ઔદયિક ભાવ તો છે જે છે તે, પણ એ મારો ભાવ નથી, એ ઉદયને આધીન ભાવ છે, એ ઉદયને આધીન નહીં, ઉપસમિક, હું ઉપસમ કરીશ. અને ઉપસમ કરતાં કરતાં એવું આત્મબળ જાગે કે કેટલાક કર્મો હંમેશને માટે ક્ષય થઈ જાય, એની નિર્જરા થઈ જાય અને અમુક કર્મો દબાયેલા રહે, તો ક્ષય ને ઉપસમનો આવો ક્રમ ચાલ્યા જ કરે શુદ્ધિમાં. કે શરૂઆતની અંદર 10% ક્ષય થાય, 90% ઉપશમ થાય, પછી 50% ક્ષય થાય, 50% ઉપશમ થાય, ચાલ્યા કરે. આ પ્રગતિ છે એની. હવે એવો સમય આવ્યો છે કે બિલકુલ એને કોઈ પણ પ્રકારનો કોઈ એને બધા જ કર્મો ક્ષય થાય છે, એમાં ક્યાંય એનાથી જીતાતો નથી. તો એ ઉપશમ ક્ષયોપશમમાંથી ક્ષાયિક ભાવમાં આવી, અને ક્ષાયિક ભાવ આત્માની સાધના હોય એટલે ટકી રહે છે. એ ટકી રહે છે એ ક્ષાયિક ભાવ, એને ક્ષાયિક સંકિત કહે છે અથવા પરમાર્થ સંકિત કહે છે. અને પરમાર્થ સંકિતથી કેવળ જ્ઞાન થાય. વર્ધમાન સમકિત થઈ ટાળે મિથ્યા ભાવ, ભાસ ઉદય થાય ચારિત્રનો વિતરાગ પદવાસ. બસ કેવળ જ્ઞાન થયા પછી હવે ચારે ચાર ઘાતી કર્મોનો સંપૂર્ણ ક્ષય થયો છે, ક્ષય ઉપર છે, ને બધા કર્મો હવે ક્ષય કર્યા છે, હવે ઉપશમ નથી કરતો, આગળ વધ્યો છે સાધક, એની દશામાં આગળ વધ્યો છે. શ્રાવક હતો ત્યાં સુધી એક સામાયિક, બે સામાયિક, ચાર સામાયિક કરતો હતો, પણ સાધુ થયો હતો? જીવન જ સામાયિક છે. એને પૂછાય કે માસતીજી આપણે કેટલી સામાયિક કરી આજે, હે? એને સામાયિકમાં જ છે, એને ખબર કદાચ ન હોય. આપણી સામાયિક ખોટી થતી હોય બતાવે કે તમારી સામાયિક બરોબર નથી હો શ્રાવિકા, પણ આપણે કે આપ તો સામાયિકમાં જ છો ને, એટલે મુશ્કેલી છે જીવની સમજની, આ બધી સમજણની મુશ્કેલી. જે સ્વરૂપ સમજ, આ જે સમજવાનું છે એ આ બધું છે, કે સ્વરૂપની લગતી વાત સમજો, સ્વરૂપને લગતા ભાવ સમજો, સ્વરૂપની ચડ વિચડ થતી સ્થિતિ સમજો, અને જે થતું હોય એના ઉપર આત્માનો ભાવ લાવીને જ્ઞાનનો આશ્રય લઈને જીવમાં જ્ઞાન નામની અનંત શક્તિ છે કે બધાથી બચાવશે. આ બધા અજ્ઞાનના ચાળા છે, અજ્ઞાનના પરિણામ છે, પણ અજ્ઞાન ઉપર સામે આપણી પાસે જ્ઞાન ગુણ આત્માનો સ્વયં ગુણ છે, સ્વયં છે, એને ક્યાંયથી મેળવવા જવું પડતું નથી, સમજવો પડે છે. અને સમજ્યા પછી જો એને ઉપયોગમાં લાવવામાં આવે તો આ બધા જ અજ્ઞાનના જે કંઈ પરિણામ છે, પરિણતિ છે, એ ટળી શકે છે. ન ટળી શકે તો હળવી થઈ શકે, ઉપશમ થઈ શકે, ક્ષયોપશમ થઈ શકે છે. સેના વડે થાય છે? પોતાની સમજણ વડે. એ સમજણ એ પોતાના જ્ઞાન ગુણની સમજણ છે, એનો વિકાસ છે. એટલે અહીંયા કહે છે, અંતરની શુદ્ધિ કર્યા વિના બહારની શુદ્ધિ વિશ્વાસ કરવા યોગ્ય નથી, કારણ કે બાહ્ય ત્યાગથી ગમે તેટલી કરેલી પ્રવૃત્તિ નિર્જરાનું કારણ બનતી નથી. અંતરની શુદ્ધિ હોય તો જ બહારની શુદ્ધિની કિંમત છે. ઉદાહરણ આપ્યું, કોનું આપ્યું? ધોળા તો બગલાય છે એમ, ભાઈ તું કદાચ બહારની વ્યવહાર ક્રિયાથી ધોળો હોઈશ, પણ અંદરની તારી મલિનતા, કોઈના પ્રત્યેના વેરઝેર, કોઈની ગાંઠ દ્વેષની, આ તો બધી અંદર મલિનતા ખૂબ છે, કોણ જાણે. અંદર ખુનસ ભર્યું છે, અંદર મલિન ભાવો છે, અંદર રાગ દ્વેષ છે, અને બહારની વ્યવહારની શુદ્ધિ બગલાના પાંખ જેવી ધોળી છે, શું કરવાનું છે? તો અહીંયા જ્ઞાની કહે છે કે એ તો અંદરની મલિનતા એ જ એની અધોગતિનું કારણ છે. બહારની શુચિતા એ અંદરની શુચિતા માટે કીધી છે. કૃપાળુદેવે કહ્યું છે કે ત્યાગ એ પણ બાહ્ય ત્યાગ એ પણ આંતર ત્યાગ અર્થે છે, અને અકર્તવ્ય અર્થે કર્તવ્ય છે. એનું બહુ મહત્વ નથી, પણ છતાંય કર્તવ્ય એટલા માટે કે એ વિના આપણો અંતર ત્યાગ ટકતો, એટલે એની શુદ્ધિ માટે, એને મદદરૂપ થવા માટે, કે મને એક ભાવ આવ્યો ત્યાગનો, અથવા મને એમ થાય કે મારી આસક્તિ ઓછી થઈ છે, તો ઓછી થઈ છે એનો પરિચય, મારે મારું ટેસ્ટિંગ તો કરવું પડે ને, તો એ વસ્તુ કાં જાય, કાં હું કોઈને આપી દઉં, કાં કોઈ મારી પાસેથી માગી લે, જે થાય, અને મને પરિણામમાં કાંઈ ફેર ન પડે. આપી જ દેવું એવું નથી, કોઈએ માગ્યું, કોઈએ વાપર્યું, ક્યાંક ખોવાઈ ગયું, અને કોઈએ વાલથી આપણી પાસે લઈ લીધું, ઘરની અંદર તો કોઈ પૂછે નહીં કે અમે લઈ લીધું તમારું, અમને ગમતું હતું, અને ત્યારે ફડાકો મારી દીધો ના લાયક. તો ત્યારે ખબર પડે છે કે આપણે હજી એના ઉપરની આપણી આસક્તિ છૂટી નથી, એટલે અંતર સુધી હજુ થઈ નથી. અને જો જાય અને અંતર સુધી થયું હોય અને બાહ્યમાં આવો ત્યાગ થાય, ગમે તે કારણે થયો, પોતે દીએ, ચોરાઈ જાય, કોઈ લઈ જાય, કોઈ કપટ કરીને લઈ જાય, ગમે તે કારણે જાય, તો પણ શું થયું કે ભલું થયું. સારું, મારે એક આ મને એમ હતું કે આના ઉપર આ ક્યાંક મારે આસક્તિ નથી, આ નથી જ, હવે વાત પૂરી થઈ ગઈ, આપણે હવે જાજું સંભાળવું નહીં. ઓછું હોય તો ઓછું ધ્યાન રાખવું, આપણે ઘણીવાર સમાધાન લઈએ છીએ ને કે ઓછું હોય તો ઓછું ધ્યાન રાખવું. સારું, આ બધા તો નિમિત્ત કસાઈના છે, પરિગ્રહ છે એ કસાઈનું નિમિત્ત છે, શાંતિનું નિમિત્ત નથી, સમાધિનું નિમિત્ત નથી. તો એ કદાચ ઓછો થયો હતો, સારું એવો ભાવ થાય ખરો, ત્યારે અંતર સુધી યાદ આવે કે ભાઈ અંતર સુધી ન હોય તો ન થાય. ચાલો, એટલે યોગીનું એક લક્ષણ આપ્યું છે, શું આપ્યું છે, કમળ જેવો છે યોગી, છે સંસારમાં, છે ગૃહસ્થિમાં, જે વ્યાપારમાં છે, વ્યવહારમાં છે, પણ કેવો છે, કમળ પાણીમાં છે, કમળ જળમાં છે અને છતાં જળથી, કમળની પાંદડી ક્યારે એના ઉપર જળ આવે તો પણ એ ભીની થતી. ગુરુએ કહ્યું ને કે અમે નદી ઉતરા, પૈલડા પણ ભીંજાયા નથી. શું પૈલડા પણ ભીંજાયા નથી, એ ભીંજાવવું એ અંતર પરિણતિ છે, પલળવું એ તો બહારનો વ્યવહાર છે. સંસારમાં છીએ, સંજોગોમાં છીએ, સંજોગોનો વરસાદની અંદર છીએ, અને અમારે ત્યાં સંજોગો તો એવા વિપરીત છે કે અનરાધાર વરસાદમાં છીએ, પલળીએ છીએ, ભીંજાતા નથી. ચારેય તરફ ઉપાધિની જ્વાળાઓ સળગી છે, છતાં પણ હે સ્વભાગ, અમારું મન અંતરમાં સમાધિ વર્તે છે, અમારો ઉદય જોઈને તમે ઉદાસ થશો નહીં. અરે મારા પ્રભુને આમ તેમ, કાંઈ તારા પ્રભુને નથી, તારા પ્રભુ એવા ને એવા છે, એ પલળે છે, ભીંજાતા નથી, પલળે છે પણ, વાત પકડાય, ભીંજાવું એ મનની અંદરની સ્થિતિ છે, મમત્વ આસક્તિ, અને પલળવું એ સંયોગ સંયોગોનો બાહ્ય છે, જે છે તે છે. એટલે કૃપાળુદેવ કહે છે કે ધડ ઉપર માથું ન રહે એવો વ્યવહારનો કર્મ ઉદય છે, પણ આત્મા એમાં લેપાતો નથી, પલળવા છતાં ભીંજાતા નથી. પ્રયોગ કરવો, આપણે પ્રયોગ કરવો, કેટલીક વાર તો ન પૈલડા છતાંય ન પલડવા છતાં આપણે કહીએ, પણ ક્યાં કદાચ કોઈ મારી નાખ્યો છે આટલો બધો, શું આંકડો થાય, કઈ લઈ લીધું તારું, લીધું નથી, હજી પૈલડા નથી, ત્યાર પેલા ભીંજાઈ ગયો. જો જો મારું લઈશમાં હું તને કહી દઉં છું, ખ્યાલ આવે છે, પૈલડા પેલા આપણે ભીંજાઈ છીએ, ખબર છે મનુભાઈ, ઈ એની વાત નથી, અત્યારે અંતસ્થિતિની વાત છે. આવા બધા કોઈ પણ જાતના પરિસ્થિતિની અંદર સંયોગોની વચ્ચે યોગી આ છે, સમસ્ત સંયોગોની વચ્ચે જીવતો, પણ એકમાત્ર લક્ષ્ય યોગી, એટલે જેનું આત્માનું મોક્ષ સાથે જોડાણ જેણે કર્યું છે તે યોગી. આવો યોગી સંસારના વ્યવહારમાં જનક વિદેહી યોગી છે. તીર્થંકર ગૃહસ્થ અવસ્થામાં યોગી છે, અભોગી હોવા છતાં, ભોગમાં હોવા છતાં અભોગી છે, અવ્યવસાયી છે, અને આત્માકાર પરિણામી છે, પલળવા છતાં ભીંજાતા નથી. તો એને કૃપાળુદેવે એમના જ્યારે પ્રસંગ થયો તો એમના ગૃહસ્થીનો, ત્યારે મોરબીની અંદર એણે કહ્યું હતું અનેક લોકોને કે સાહેબ આમ કેમ, તો કે આ અમારા ફેરા અમે ફરવા બંધાવવા માટે નહીં પણ આ ફેરા જગતી છૂટવા માટે થઈ રહ્યા છે, છૂટવા માટે થયા છે. એટલે એક વાક્ય સરસ મૂક્યું છે, જે છૂટવા માટે જ જીવે છે તે બંધનમાં આવી શકતો નથી. આપણે વાંચીએ પણ આપણને એની પાછું ક્લિક નથી થતું કંઈ, એ વાક્યથી આપણે ભીંજાતા નથી. લ્યો પૈલડા ખરા, કૃપાળુ દેવાના બોધથી પૈલડા, પણ ભીંજાયા નહીં, કોરા ને કોરા. સાહેબ તમારે જેટલું કહેવું હોય એટલું કહો ને. વગર પૈલડે આગળ. એટલે અહીંયા યોગીનું ઉદાહરણ આપ્યું છે, કમળનું ઉદાહરણ આપ્યું છે, બહુ સરસ ઉદાહરણ છે. આ બધા શાશ્વત છે. આ કમળનો સ્વભાવ છે ને, એની પાંદડી ક્યારેય ભીની ન થાય, કમળની પાંદડી. અને કમળ સતત જળ વચ્ચે જ હોય, એમ યોગી સંસાર વચ્ચે જ હોય તો પણ યોગીની અંતર સુધી ક્યારેય મલિન થાય નહીં. આ સરસ ઉદાહરણ છે સમજવા જેવું. જીવે યોગી બનવાનું છે, સંસારમાં રહેતો યોગી બને. આગળ.
જેને આ લોકની કે પરલોકની સુખની કાંઈ અપેક્ષા નથી, એટલે હું જે આ ધર્મપરાયણ થઈ ને અનેક પ્રકારના વ્રત તપ જપ જ્ઞાન ધ્યાનાદિ કરું છું, તેના ફળ તરીકે આ લોકમાં મનુષ્યો મને બહુ માન આપે, મારી પ્રશંસા કરે અને પરલોકમાં કોઈ દેવ તરીકે કે રાજા પણ ઉત્પન્ન થાય, મારા ઈષ્ટ મનુષ્યનો મેળાપ થાય કે મારી ધારણા પ્રમાણે અનુકૂળ સંયોગોની પ્રાપ્તિ થાય, એવી એવી કાંઈ પણ ઈચ્છા વાસના કે તૃષ્ણા નથી. પણ આ સર્વધર્મ ક્રિયાથી મારું આત્મ સ્વરૂપ જ પ્રગટ થાય એવી જેની લાગણી છે, તથા જેના આહાર વિહાર આદિ સાત્વિક અને આત્માની ઉન્નતિને અનુકૂળ છે, તે સમભાવવાળો શ્રમણ નવા કર્મ બાંધતો નથી. આવા યોગીઓ ક્રોધાદિ કસાયોને નિર્બળ બનાવે છે. સ્ત્રીની કથા, દેશની કથા, ભોજનની કથા, રાજખટપટની કથાનો ત્યાગ કરે છે, નિંદ્રાનો જય કરે છે, રાગને બદલે વૈરાગ્ય ધારણ કરે છે, ઇન્દ્રિયોનો વિજય કરે છે, જીવન મરણના બંને પ્રસંગોને સરખા અનુભવે છે, શત્રુ અને મિત્રમાં સમાન દ્રષ્ટિ ધરાવે છે, તેને સુખ દુઃખ સમાન ભાસે છે, આહાર આદિની ગવેષણા કરતાં પણ જેવો નિરંતર આત્માની શુદ્ધિ કરે છે, પોતાની શરીરની શક્તિને ન છુપાવતા તપશ્ચર્યા કરે છે, આત્માની શુદ્ધિ કરવામાં દેહની પણ દરકાર કરતા નથી, તેઓ કર્મની નિર્જરા કરીને આત્માને ઉજ્જવળ કરે છે.
બસ.
એટલે કંઈ પણ ધર્મક્રિયા કરવી, પણ આલોક કે પરલોકની સુખની ઈચ્છા કંઈ પણ ન કરી.
અહીંયા જે આગળની બધી ક્રિયાઓ આપી એનો સૂત્ર એ કીધું છે કે એ લોકો કર્મની નિર્જરા કરીને આત્માને ઉજ્જવળ કરે છે. બધું કરતાં કરતાં શું કરે છે? કર્મની નિર્જરા. એટલે એની અંદર શરૂઆતમાં જે તમે કીધું કે એ કોઈ પણ ધર્મની ક્રિયા કરે
તો પણ આલોક કે પરલોકની
કોઈ પણ ફળની
ઈચ્છા વગર,
લૌકિક ફળની ઈચ્છા નહીં, અહિક ફળની ઈચ્છા નહીં. બરાબર છે.
આત્મ સ્વરૂપ મેળવવા માટે જ કરે છે ધર્મ ક્રિયા કાંઈ પણ,
એટલે કોઈ પણ પ્રકારની ઈચ્છા વાસના કે તૃષ્ણા નથી. ધર્મની સાધના થાય, ધર્મનું અનુષ્ઠાન થાય, ધર્મનો વ્યવહાર આચરીએ, ધર્મના નામે ક્રિયા કરીએ, ત્યારે એ ક્રિયાનું પહેલું કામ શુદ્ધિ હોવી જોઈએ. ભાવની ભાવની શુદ્ધિ એ કહે છે કે આ કરીને કોઈ પણ પ્રકારની આ લોકની કે પરલોકની કોઈ અનુકૂળ સુખ અને સંયોગોની કિંચિત માત્ર પણ ઈચ્છા નહીં, તૃષ્ણા નહીં, વાસના નહીં, પણ આ બધી જ ક્રિયાથી આત્મ સ્વરૂપ જ પ્રગટ થાય એવી જેની લાગણી છે. આ ક્રિયાથી, આ વ્યવહારથી, આ ધર્મથી મને મારું આત્મ સ્વરૂપ પ્રાપ્ત થાય એવી લાગણી છે. હવે બીજી ક્રિયા તથા જેના આહાર
ને આ બધી કથાઓ બધી કરતા નથી કાંઈ પણ,
એટલે કોઈ પણ પરપંચાતની અંદર પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં નહીં આવી પરની કોઈ કથામાં એને એની અંદર કોઈ પણ પ્રકારનો રસ નથી. પરની કથામાં રસ નથી શું કામ? એ કયો ભાવ જોઈએ? સંભાવ જોઈએ. પણ એની અંદર એને સ્ત્રી કથા, દેશ કથા, ભોજન કથા અને રાજકથા એ બધામાંથી એ પોતાનું મન વાળી લે છે, કારણ કે આ જગત આખું વ્યવસ્થિત ચાલે છે. આપણું ધાર્યું કંઈ થતું નથી, આપણે ઈચ્છવાથી કંઈ થવાનું નથી. આ જો પાકી શ્રદ્ધા બેસે જગતના છ દ્રવ્ય અને છ દ્રવ્યના સ્વભાવ અને એની પરિણતિ પ્રમાણે ચાલતો જગતનો પ્રતિક્ષણ વ્યવહાર આજે ચાલે છે, આ બધું જ વ્યવસ્થિત છે. આને કોઈ ઈશ્વર નથી, આનો કોઈ સંચાલન કરનાર કોઈ બીજું ત્રાહિત તત્વ, છ દ્રવ્ય સિવાયનું કોઈ તત્વ, છ દ્રવ્યને ચલાવનાર કોઈ નથી, છ દ્રવ્ય સિવાય એક પણ બીજું તત્વ નથી. આ જો જ્ઞાનીઓએ સર્વજ્ઞએ જે આખું સ્વરૂપ સમજાવ્યું, વિશ્વનું સ્વરૂપ, જગતનું સ્વરૂપ, તો એમાં જે જે કંઈ બની રહ્યું છે આ ખેલ, આ બધા પરિણમનના અને પરિવર્તનના ખેલ છે, એ બધા સ્વયંભૂ છે. હવે સ્વયંભૂ છે તો મારું કંઈ ધાર્યું હું ઈચ્છીશ એ પ્રમાણે થશે છે, એ થશે. કદાચ હું ઈચ્છીશ તો નહીં થવાનું એવું થવાની સંભાવના છે. જો જગતની શાંતિ રાખવી હોય તો તારે કોઈને નડવું. પેલું ભજન કે તમે ખોટી કલ્પના સિદ્ધ કરો, ધણીએ ધાર્યું હોય તે થાય. એકવાર આ વિશ્વાસ આ શ્રદ્ધા બેસી જાય તો એને પારકી પંચાયતમાં કે કથામાં કાંઈ રસ ઓછો થતો જાય, એ રસ ઓછો. કેમ કે એ રસ જ્યારે જાગે છે ત્યારે આપણે આપણા ભાવનું વિશ્લેષણ કરવું કે હું કંઈક કરી શકીશ, હવે આપણા અભિપ્રાયની શું કિંમત છે. અને છતાં આમ કરી તેમ કરી આને કહી દઉં, પણ આપણા અભિપ્રાયની કોઈ કિંમત નથી ભાઈ, તું જરાક પાંચ મિનિટ થોડોક ઉબાબડો થઈશ એટલું જ, પણ એથી વધારે કંઈ. તો પછી એ કથામાં એને રસ આવે ખરો, કે જેમાં આપણું કોઈ મહત્વ નથી, મૂલ્ય નથી, કાંઈ થવાનું નથી, સૈકો પાપડ પણ તું પાપડ ખાઈ જાઓ કે શેકો. સરસ મજાની વાત કરે છે. નિંદ્રાનો જય કરે, વૈરાગ્યને ધારણ કરે, જન્મ મરણના પ્રસંગોને સરખા અનુભવે, શત્રુ મિત્રમાં સમાન રહે, સુખ દુઃખ સમાન ભાસે, આહાર આદિની ગવેષણા કરતા પણ જેવો નિરંતર આત્માની. આ શું કીધું? એની ગવેષણા કરવી એટલે શોધવો, આહાર શોધે છે લેવા યોગ્ય આહારની ગોચરીએ નીકળેલો મુનિ આહાર ગવેષણામાં નીકળો છે, આત્મ ગવેષણા નહીં. કે ભાઈ ક્યાંય સુસ્તો આહાર મળે, જરૂરી પાણી મળી જાય, ખપે એવું ગવેષણા, તો એની ગોચરીની ક્રિયા આહાર ગવેષણાની ક્રિયા છે. છતાં પણ હેતુ શું છે? આત્મશુદ્ધિનો છે, કે આ શરીરને ટકાવવા માટે આહારનો આવશ્યકતા છે, પણ આત્માની મલિનતાના ભોગે તો નહીં જ. એટલે આહારની ગવેષણા કરતાં કરતાં આત્મશુદ્ધિને બાધ આવે તો એ આહાર લીધા વિના પાછો. દિગંબર મુનિના આહાર ગ્રહણ કરવાની ક્રિયા કોઈએ જોઈ હોય તો એક જ જગ્યાએ ઊભા ઊભા આહાર ગ્રહણ કરે, અને એમાં એને તો પોતાનું કરપાત્ર કર્યું છે, અને પછી જે શ્રાવકો છે એ આહાર આપે છે, પણ એ સતત એની નજર એના ઉપર છે, અને એમાં ક્યાંય અસાતના આવી કોઈ જીવની, એક નાનું એવું જીવડું આવીને બેસી ગયું તો એ શું કરે? હાથ ખોલી નાખે, વાત પૂરી થઈ ગઈ. બોલો કે સાહેબ હું બટકું કાઢી લઉં, આમ કરી લઉં, તેમ કરી લઉં, એ કોઈ વિકલ્પ નહીં. સમજે કે મારી આહારની ગવેષણાની અંદર આત્માની વિરાધનાનો અવસર પ્રાપ્ત થયો તો આહાર બંધ, વાત પૂરી થઈ ગઈ, પૂરું થઈ ગયું ત્યાં, એને વાપરી લીધું. એટલે આહારમાં ક્યાંય પણ પ્રકારની જો કોઈ વિરાધના થાય કોઈ જીવને એવું જુએ તો પણ એ ત્યાં આહારમાં આગળ વધતા નથી. તો એ સરસ શબ્દ કર્યો છે કે સર આહાર આદિની ગવેષણા કરતા પણ જેવો નિરંતર આત્માની શુદ્ધિ કરે છે. આ બહુ મહત્વ, સાધુનો આહાર, સાધુનો વિહાર એ પણ આત્મચર્યા છે, દેહની ચર્યા. દેહની ચર્યા તો દેહ છે એટલે દેહ થકી થાય છે, પણ તે સમયે ભાવની જાગૃતિ હોવાને કારણે અને પ્રમાદ હોય તો દેહની જ ચર્યા થાય, ગમતું જ લેવાય, પછી સુસ્તો અસુસ્તાનો વ્યવહારનો વિકલ્પ આવે નહીં, કેમ કે ત્યાં દેહની ચર્યા થઈ છે, આત્મગવેષણા નથી. એ કહે છે સરસ કે અને એટલો બધો મેં કાંઈ અભ્યાસ કર્યો નથી, તમે ક્યાંક જઈને પૂછી લેજો. કેમ કે આપણે પછી આટલું સમજવાનું વાત એ હતી કે આહાર ગવેષણામાં એની આત્મશુદ્ધિનો લક્ષ હોય છે, એટલે પછી બધામાં જ હોય. આટલો હોય એનો મતલબ શું થયો કે બાકીના જે કાંઈ સમાચારી હોય, આચાર હોય, ભગવાનની આજ્ઞા હોય એ બધી એ પ્રકારે કરતા જ હોય. જેમ આપણે કીધું કે ગોચરીની અંદર કોઈ અસુસ્થ આહાર આવ્યો હોય એ ન વપરાતો હોય તો શું કરે, પરઠવાનું. પછી પરઠે કે ન પરઠવે એ કંઈ પ્રશ્ન છે, એ જ કરે જે આટલું જાણે છે કે આ મારે અપથ્ય છે અથવા તો અસૂચિમય છે, તો વાત પૂરી થઈ ગઈ. તો અહીંયા એ કહે છે પોતાની શરીરની શક્તિને ન છુપાવતા આ તપશ્ચર્યા. શું થયું હંસકાબેન, પણ આમ કા થઈ ગયું? આપણને કેટલું આ યોગ માર્ગ સમજાવે છે, આ યોગ માર્ગ આત્મશુદ્ધિનો માર્ગ સમજાવે છે કે એને તપશ્ચર્યા કરવી. પછી એમાં શબ્દ મૂક્યો કે શરીરની શક્તિને ન છુપાવતા, મતલબ શું થયો સુરેશ? હે અઘરો કહેવાય, જવા દે, ઓપ્શનમાં કાઢી નાખો કે સાહેબ આ બધું તમે કીધું આટલું ઓપ્શનમાં. પણ ત્યાં ખ્યાલ આવી ગયો, છુપાવે કોણ, શરીર કે આત્મા, એટલે પ્રમાદ થયો ને ત્યાં, બસ. તો એ કર્મબંધનું કામ સરસ. અને આત્માની શુદ્ધિ કરવામાં દેહની પણ દરકાર કરતા નથી. આપણે દેહની શુદ્ધિ કરવામાં આત્માની દરકાર કરતા, સારામાં સારું ગમે તેવું હોય, હિંસક હોય પદાર્થ, પણ દેહની શુદ્ધિમાં વાપરવો હોય તો આપણને કાંઈ વાંધો નથી. ઓલ કોસ્મેટિક્સ આઇટમ્સ, ઓલ બીટી આઇટમ્સ, આ બધી અનેક જીવો સાથેની વિરાધનાથી ઉત્પન્ન થયેલા પદાર્થો દેહની શુદ્ધિમાં વાપરવા છે. અરે જે દેહ અશુચિનું મૂળ પૂતળું છે, હવે એમાં ક્યાં વાપરવા, મૂક લપ. પણ આટલો નાનો વિવેક અને છતાં મોટો ધાર્મિક હોય, મોટો ધર્મિષ્ઠ હોય, દેહની શુદ્ધિ કરવા, આત્માની શુદ્ધિ કરવામાં દેહની પણ દરકાર કરતા નથી આ યોગી. અને દેહની શુદ્ધિ રાખવામાં આત્માની એટલે આત્માના ભાવની દરકાર કરતા નથી આ સંસારી. પછી પૂછીએ સાહેબ કર્મ કેમ છૂટે, સાહેબ અમારો મોક્ષ ક્યારે થાય? નાના નાના વાક્યો જીવને બંધના કારણો સમજાતા નથી. બહુ મહત્વનું છે, જીવને બંધના કારણો સમજાતા નથી. અને બંધના કારણો ન સમજાય ત્યાં સુધી બંધ નિવૃત્તિના ઉપાયો થતા નથી, એ કરતો નથી. તો મુક્તિ કેવી રીતે થાય? એટલે કૃપાળુદેવે તત્વજ્ઞાનની ચર્ચામાં ન કીધું, પણ એમ કીધું જે કારણ તે બંધનો તે કારણ છે દશા મોક્ષ પંથ ભવત. શું કામ માથાકૂટ કરે, શું કરવું શું નહીં? દેરાવાસીમાં મોક્ષ થાય, વૈષ્ણવમાં થાય, વેદાંતમાં થાય, આમાં થાય, તેમાં થાય, જેનાથી તારા આત્માને બંધ થાય એ કારણનો તું છેદ કર, નિવૃત્ત કર, મોક્ષનો પણ તારા હાથમાં છે. કેમ કે બંધ જે જાણે છે એ બંધ નિવૃત્તિના ઉપાય કરી શકે છે. આપણી મુશ્કેલી એ છે કે એટલું બધું બહારનું જ્ઞાન છે પણ બંધના કારણો તરફ જાગૃતિ. આ બધા એ આપ્યા છે કે પર કથા છે, આહાર છે, ઇન્દ્રિયોનું વિષયોની પાલન છે, જીવન મરણના પ્રસંગો છે, આ બધા શત્રુ મિત્રના સંબંધો છે, આ બધું આહારની ગવેષણા, આ બધામાં કહે છે કે જ્યાં બંધ હોય ત્યાં યોગી અવગો થઈ જાય. બંધનું કારણ યોગી સેવે કરે બધું, આમાં હોય છતાં એ બંધાતો નથી, કારણ કે બંધના કારણથી એ વેગળો અને એ પ્રમાદ વિનાનો છે. એ એટલો બધો જાગૃત છે, અપ્રમત છે. આગળ જે શબ્દ પ્રયોગ આવ્યો ને સરસ હતો કે અપ્રમત યોગી અપ્રમાદી જીવ ઉપયોગની જાગૃતિને લીધે બંધાતો લેપાતો નથી. બધા જ ક્રિયાકલાપ કરવા છતાં, દસ વૈકાલિકનું સૂત્ર બધું જ કરવા છતાં પણ એ અપ્રમત્ત છે એટલે એ બંધાતો નથી. આગળ
જેઓ આહાર માટે સંયમ માર્ગમાં ઉપયોગી ઉપકરણો માટે, રહેવાના સ્થાન માટે, દેશ કાળ બળ પરિશ્રમ લાભાલાભનો વિચાર કરીને વર્તે છે તેઓનો ને કર્મનો બંધ ઘણો જ અલ્પ થાય છે, અર્થાત નથી થતો. જે કામ કરવાથી સંયમને ધક્કો પહોંચે, લોકો વિરોધી થાય અને પોતાને પરિણામે ક્લેશ થાય એવું કાર્ય પ્રભુના માર્ગના પ્રવાસીએ કરવું નહીં.
બહુ સુધી વાત આવી, શું થયું?
ઉપરની જ વાત કરી કે આ સંયમ માર્ગમાં સ્થિર રહેવા માટે આહાર ઉપર ધ્યાન આપવું અને એનાથી આ બધા વિચાર કરવાથી કર્મનો બંધ જ નથી થતો, અલ્પ થાય છે એટલે કે નથી થતો અને નિર્જરા તરફ જાય છે.
નિર્જરાના કારણોમાં એ વિચાર કરીને વર્તે છે, એ વર્તે છે દેશકાળ બર પરિશ્રમનો વિચાર કરીને. એટલે આહારમાં, સંયમના માર્ગમાં, ઉપકરણમાં, રહેવાના સ્થાનમાં, આ બધાની અંદર એ શું કરે? વિચાર કરીને વર્તે છે એટલે એને કર્મનો બંધ ઘણો મોટો. આ કયા અધિકાર નીચે આપણી આ બધી ચર્ચા ચાલે છે? ચારિત્ર. ચારિત્ર કે ચારિત્ર એટલે એવી પ્રકારનો વ્યવહાર કે જેથી કર્મબંધ અલ્પ થાય અથવા તો થયેલા કર્મોની નિર્જરા થાય, આને માટે ચારિત્ર છે. દર્શનને જ્ઞાન બધું સમજવા માટે છે પણ સમજ્યા પછી મુક્ત કેમ થવું? ચારિત્ર વિના મુક્ત ન થવાય, ચારિત્ર વિના મુક્તિ હોઈ શકે જ નહીં. અને એ ચારિત્ર છે એનું વ્યવહાર પાસું છે, નિશ્ચય પાસું એ તો એનું લક્ષ છે, પણ લક્ષ કંઈ વ્યવહાર આયદરા વિના લક્ષ કોઈથી સિદ્ધ થાય નહીં. એટલે વ્યવહાર ચારિત્ર અને નિશ્ચય ચારિત્ર એ બોલવા ખાતર બોલીએ પણ એ બે ચારિત્ર જુદા નથી. વ્યવહાર ચારિત્રની પ્રરૂપણા વિના નિશ્ચય ચારિત્રની સિદ્ધિ થાય જ નહીં, કેમ કે એ તો કલ્પના થઈ ગઈ, પછી એ માત્ર કલ્પના થઈ ગઈ, એનો કોઈ આધાર નથી. વ્યવહાર ચારિત્ર ક્રમશઃ 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 એ જીવ શુદ્ધતાના માર્ગે જાય, જેવું એનું જ્ઞાન અને દર્શન છે એવો એ થાય છે, જેવું એનું જ્ઞાન. તો જ્ઞાન અને દર્શન છે પણ જ્ઞાન અને દર્શનથી માર્ગ પૂર્ણ થતો નથી, ચારિત્ર વિના કર્મબંધથી છૂટાતું નથી. અને કર્મબંધ જ્યાં સુધી એ મુક્ત થયો નથી ત્યાં સુધી વ્યવસ્થા તો એવી છે સ્થિતિ કે એ એવા પ્રસંગોમાં છે જવું કરવી છે મુક્તિ, પણ આ પ્રસંગમાંથી પસાર થયા વિના મુક્તિ પણ નથી. તો જે જે કંઈ વ્યવહાર કરવાના છે એ વ્યવહારમાં કર્મબંધ કરાવે એવા વ્યવહાર પણ છે, વધારે દ્રઢ કરાવે એવા વ્યવહાર છે. તો એની અંદર ચારિત્ર શું કરે છે કે છે એટલો અલ્પબંધ કરાવે જાગૃતિ સાથે. આપણે આ ચારિત્રમાં આવ્યું બધું અલ્પબંધ, બંધ મોડા કરે, ઉપયોગની જાગૃતિ રાખે, અપ્રમત્તપણે એ વર્તાવ કરે જે કંઈ જીવનના વ્યવહારનો કરવાનો છે તે, અને ભાવની ધારા એવી રાખે કે બંધાયેલા કર્મો પણ નિર્જરાના સ્વરૂપને પામે, આખો માર્ગ એના ઉપર. એટલે કહે છે કે સંયમને ધક્કો પહોંચે, સંયમ એટલે આત્મસંયમ, શુદ્ધિનો માર્ગ એ સંયમનો માર્ગ, આશ્રવને રોકવાનો માર્ગ એ સંયમનો માર્ગ. આશ્રવ આવતા જાય, આપણે કોઈ પણ ક્રિયા કરીએ, ધર્મ આરાધના કરીએ અને આશ્રવનું જોર વધે તો એ સંયમ નથી, એ સમર્પણ નથી, જોર આશ્રવનું છે. એ લક્ષમાં આવવું જોઈએ. અને આશ્રવનું પરિણામ બંધ જ છે, આ નવ તત્વની વાત ચાલે છે. જ્યાં આશ્રવ ત્યાં બંધ નિશ્ચિત, જ્યાં સંવર ત્યાં મુક્ત થવાના કારણો, અને જ્યાં નિર્જરા ત્યાં મુક્ત થવાના ઓલા પરંપર કારણ અને અનંતર કારણ. સંવરથી જીવ પરંપરાએ મુક્તિ પામે અને નિર્જરાથી અનંતર એટલે તાત્કાલિક નિર્જરાનું પરિણામ મુક્તિ હોય, અને ઓલું પરંપરાએ આજ નહીં તો કાલ સંકિત થઈ સંવર આવે, એક ભવે બે ભવે પાંચ ભવે, પણ જીવ પરંપરાએ મોક્ષ ગતિને પ્રાપ્ત કરે આ સંવરનો. અને નિર્જરા જો કરી નાખી હોય, જ્ઞાની ધ્યાની એટલો પુરુષાર્થ કરે, તમામ કર્મોની નિર્જરા થાય, ગજ સુકુમાડે, એની નિર્જરાનો પુરુષાર્થ કેવો? હજુ સાધુ તો થયા નથી ત્યાં એનો નિર્જરાનો પુરુષાર્થ. તો એ નિર્જરા છે એ અનંતર મોક્ષનું કારણ બને, અને સંવર એ પરંપર મોક્ષનું કારણ બને. તો સંવરનું પરિણામ અને નિર્જરાનું પરિણામ તો મોક્ષ જ હોય, અને આશ્રવનું પરિણામ બંધ જ હોય, પછી શુભ આશ્રવ હોય કે અશુભ હોય, પણ આશ્રવનું પરિણામ બંધ જ હોય. તો જ્યાં જ્યાં ધર્મના નામે જે કંઈ ક્રિયા ચાલતી હોય, તો આપણે જોવું કે આશ્રવનું જોર છે કે સંવરનું જોર છે. પોતે વિચાર કરવો, અને એમાં બધાનો વિચાર ન થતો હોય તો પોતાની પરિણતિનો વિચાર કરવો, કે આપણી પરિણતિની અંદર અત્યારે આપણે આશ્રવમાં ખેંચાઈએ છીએ કે આ સંવર નિર્જરા તરફ જઈએ છીએ. જો નહીં થતા હોય તો વાત ગમે તેટલી સારી હોય, એ આપણી મુક્તિ માટે આપણને ઉપયોગી કે ઉપકારી બની શકે એમ નથી. જો એટલો માર્ગ આત્માની સ્વતંત્રતાનો માર્ગ છે, આ દરેક જીવ સ્વતંત્ર છે, દરેકનો પુરુષાર્થ પોતાનો પુરુષાર્થ છે, કોઈ જીવ બીજાના પુરુષાર્થ ઉપર મોક્ષે જાય એવો ક્યાંય મોક્ષ માર્ગનો નિયમ છે બની શકે જ નહીં. કોઈ જીવની મુક્તિ અન્યના કારણે થાય એવું શક્ય નથી. હવે જ્યારે મારી મુક્તિ મારે જ કરવાની છે, આવો ભાવ દ્રઢ થાય, તો હું માર્ગદર્શન બધાનું લઉં, પરંતુ પુરુષાર્થ મારે જ કરવાનો છે. જો બીજામાં અટકી જાઉં તો હું મારામાંથી ખસી ગયો, જો હું બીજામાં અટકી જાઉં તો મારામાંથી ખસી જાઉં. માટે અર્પણતાના માર્ગની અંદર પણ એને પોતાની આત્માની સ્વતંત્રતા તો રાખવાની છે. એટલે કોઈ એમ કે મુક્ત થાય તો જ્યોત જ્યોતમાં ભળી ગઈ, મહાજ્યોતમાં, અને સિંધુ બિંદુમાં ભળી ગયું, અને અમે પ્રભુના ચરણમાં સમાઈ ગયા, તો જૈન દર્શન એને આત્માની મુક્તિ તરીકે સ્વીકાર કરતું નથી. વાત સારી લાગે કે ગોલોકમાં જઈને પ્રભુના ચરણમાં સમાઈ ગયા, બ્રહ્મલીન થયા, ધામમાં પહોંચી ગયા, ક્યાંય હે પર્યાય થઈ ગયો, ગુણ નષ્ટ થયો, સ્વતંત્ર અસ્તિત્વ છે. અને એ આત્માના પુરુષાર્થ ઉપર, એના ગુણ ઉપર, એની ગુણોની અંદર સૌથી પ્રગટ ગુણ, એનો ઉપયોગ, એ અપ્રમત્ત રહેવો જોઈએ. એ ઉપયોગ છે જ્ઞાન અને દર્શન. આ જીવની અંદર આ બે ગુણ એવા છે કે જગતનો કોઈ પણ બાહ્ય પદાર્થથી જોઈ શકે છે. આંખ હોવી જરૂરી, શરીર હોવું જરૂરી, વાત જ્યારે પકડાય ત્યારે પકડવી, પણ એક ગુણ કે આત્માનો ગુણ, એ દર્શન ગુણ એનો એવો છે કે 14 રાજલોક અથવા તો લોક પ્રમાણમાં કોઈ પણ ચીજ હોય એને જોઈ શકે છે. એ પોતાના દર્શન ગુણને વળે અને પછી જ્ઞાન ગુણ કે જે જોયું છે એ શું છે એનો છોડો પકડી શકે છે. જે છે એ આવું કંઈક લાગે છે, આવું હશે આવું હશે, જેવું આખરે એનું તત્વ સ્વરૂપે જાણી લે છેલ્લે સુધી, આટલો એનો જ્ઞાન ગુણ છે. એટલે સર્વજ્ઞતા જ્યારે થાય છે ત્યારે સર્વદર્શી પણ થાય છે. સર્વજ્ઞ છે એ સર્વદર્શી પણ છે અને સર્વજ્ઞ પણ છે. જેણે જોયું છે એને યથાતથ્ય અને પૂર્ણ જાણે છે. આપણે ઘણું જોઈએ છીએ પણ એને જાણતા નથી, કેમ કે જેટલું આંખની શક્તિ છે એટલી સમજણની નથી. ઘણીવાર વિપરીત જાણીએ છીએ. અયથાર્થ વસ્તુનું સ્વરૂપ જે જોઈએ છીએ તે અયથાર્થ. આ બે ગુણ આત્માના જો પકડાય અને એ બંને ગુણનો સંયુક્ત જે શબ્દ છે જૈન દર્શનમાં એ છે ઉપયોગ. ઉપયોગ એટલે તરત જ એને દેખાઈ ગયું. ઉપયોગથી મને ખબર પડી કોઈક આવ્યું, કોઈ ગયું, કોઈ સ્પર્શ કર્યો, કોઈ કંઈક કર્યું, કંઈ કંઈક થયું. ઉપયોગ દર્શન ગુણ છે અને પછી જ્ઞાન ગુણ એનો જેવો પાવરફુલ હોય એટલે સેને કારણે થયું, શું હતું, કયો પદાર્થ હતો એનો છેડો પકડી લે કે શું તત્વ હતું. આ સર્વજ્ઞ, આ મુક્તાત્મા, આ શુદ્ધાત્મા, આ શુદ્ધ ચૈતન્ય, આ પરબ્રહ્મ. કેવી અનંત શક્તિ, અનંત જ્ઞાન, અનંત દર્શન, એ અનંત સુખ છે. કારણ કે એને અસુખના કોઈ કારણ, અસુખનું કારણ અજ્ઞાન છે. અસુખનું કારણ જાણતો નથી ત્યાં સુધી એ પ્રયત્ન કરશે કે મારું છે, આમ છે તેમ છે. જાણી લીધું તત્વરૂપ, સમજી લીધું કે મારાથી પર છે, વાત પૂરી થઈ ગઈ. જોયું જે જોડાય એનો જ્ઞાન ઉપયોગ મૂકીને એનો યથાર્થ સ્વરૂપ સમજવા પ્રયત્ન કરે. સમજવું એટલે યથાર્થપણે જાણવું, તે જ્ઞાન. તેનું નામ કે વસ્તુનું યથાર્થ સ્વરૂપ થવું, તે આને સમ્યક જ્ઞાન કહેવાય છે. ઓટોમેટિક થાય છે, તરત જ થાય છે. પણ આ બધો આવરણ એટલા બધા છે જીવને, કર્મોના આવરણ એટલા બધા છે, સંસ્કાર એવા છે, એ જાગૃત થાય છે અને જુદી જુદી પ્રકારનો કર્મના આગળ બાંધ્યા છે અજ્ઞાનના, એનું પરિણામ ઉદયમાં આવે છે ત્યારે એ પોતાની જાતને જાળવી શકતો નથી. એ કહે છે કે એ બધું તો ચાલ્યા જ કરશે, બાંધ્યા છે કે વયા જવાના છે, પણ એકવાર તું જ્ઞાનમાં સ્થિર થા તો ઓલા આવે તોય તું જાણી શકીશ કે ભલે અજ્ઞાન ઉદયમાં આવ્યું છે પણ હે ભૂલું થાય. એટલે યોગી કયો થયો? એ જ થયો કે એને સંસાર પણ હાજર છે, એનો સંસાર સમાપ્ત થયો ને પછી જ મુક્ત થયો એવું છે? સંસારે હાજર છે અને તોય પાછો મુક્ત થયો. એને કહ્યું જીવન મુક્ત. અને એ સર્વોત્કૃષ્ટ ઉદાહરણ એની અવસ્થા છે એ અરિયંતની છે. વિચારો અરિયંત કઈ અવસ્થામાં છે? સયોગી, 14 રાજલોકની વચ્ચે, કર્મભૂમિમાં. આપણે જે કર્મભૂમિમાં છીએ ત્યાં જ, કે જ્યાં કર્મો બંધાવવાની શક્યતા છે, ભોગભૂમિ નહીં કર્મભૂમિ, એની અંદર જ અરિયંતો વિચરે. અને એને ઉદય હોય તો અઘાતી કર્મનો, ભલે ઉદય હોય, ઉદય હોવા છતાં એની સર્વજ્ઞતા એને ક્યાંય બંધાવવા દેતી નથી. આ એનું ઉત્કૃષ્ટ પરિણામ છે. પણ એ પરિણામની શરૂઆત ક્યાંથી થાય? સાધુ નમો લોયે, સાધુ સાધક, આત્માર્થી, મુમુક્ષુ, જિજ્ઞાસુ, બસ શિષ્ય, અહીંથી શરૂઆત થાય. હળવી થાય પણ ધીરે ધીરે એ પહોંચે, અરિયંત સુધી પહોંચે. અને જે અરિયંત પદને પામે છે તે સિદ્ધ પદ પામ્યા વિના રહેતા નથી. એ અશરીરી થઈ જ જાય છે, શરીરનો પણ યોગ છૂટી જાય છે. તો અત્યાર સુધી અનંત પદાર્થોથી અનંત કાળ સુધી રમતો હતો, કોઈ પૂતગલ એવું નહોતું કે જેની સાથે એ રમ્યો ન હોય. આ બધું છૂટી ગયું, ઈએ રહ્યો અને પૂતગલે રહ્યા, એક પણ પૂતગલ ઓછું થયું નહીં. છતાં સિદ્ધની અંદર પોતે પણ છે અને જગત પણ છે, વિશ્વ પણ છે, એના બધાય પદાર્થો છે, અનંતા અનંત પૂતગલો છે, અનંત સ્કંધો પણ છે, છતાં સૌમાં પોતે છે, છતાં ક્યાંય નથી. કેટલા સ્વતંત્ર છે? જેમ જેમ વિચાર કરીએ એમ વિચારણાનો માર્ગ આપણને આ પ્રકારે સાચી સાધનામાં પ્રેરશે, નહીં તો આપણો સ્વાધ્યાયમાં જાણકારી વધે અને સમજણ ન વધે. ખ્યાલ આવે છે સુધીરભાઈ? જાણકારી વધે, સમજણ ન વધે. આપણે આત્માની સમજણ માટે સત્સંગ સંગોષ્ઠી કરીએ છીએ વિશેષ અવસરે.